नमो लोये सर्वसाहूणम् मंगलं भगवान वीरो मंगलं गौतमो गणी मंगलं कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलम्। नमः समय साराय स्वानुभूत्या च कासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरचिदे ध्रुव अचलने अनुपम गति पामेल सर्वे सिद्धने वंदी कहूं श्रुत केवड़ी कथित आसमय प्राभृत हो। आज नंदीश्वर दीप अष्टानिकानो आम तो आठमो दिवस छे, पण एक दिवस तिथि एक्स्ट्रा छे, एटले आ वक्ते नौ दिवस छे टोटल। आज ऊपर कई पूजा थई छे? उत्तर दिशा, अने आजे बीजी पूजा पण थई रुचिक वरद्वीपनी पूजा। एक ज थई? स्क्रीन पर तो बे लखी छे। अच्छा, काले करशे। ओके, आज एक ज पूजा थई छे। ओके, चलो तो उत्तर दिशा कई तरफ छे? उत्तर दिशा आ तरफ छे, आ बाजू। आपणा जिनेन्द्र भगवान, सीमंदर भगवान का तो उत्तर दिशा में फेसिंग होय, कोई पण जिन मंदिर में तमे जाओ ने तो का तो उत्तर दिशा में भगवान फेसिंग होय का पूर्व दिशा में होय। आपणे अहींया पूर्व में व्यवस्था नथी एटले आपणे आम उत्तर में, अहींया पूर्व में वधारे होय, आपणे आम उत्तर में फेसिंग छे। तो अहींया आ बाजू आम क्या नजर नाखवानी छे आपणे? आ दीवालो ने नदी दरिया ने बधानी पार। अहींया ऊपर तो बधुं आवशे ने आपणे, अहींया मेरु पर्वत आवशे, पछी शुं आवशे अहींया विजयात पर्वत, मेरु पर्वत, आदि बधा ओला छ पर्वतो आवशे ने, ए पर्वतोनी पण पार। आ जंबुद्वीपमां बधा पर्वत आवशे के नहीं? आपणे जंबुद्वीपमां भरत क्षेत्र क्यां छे? एकदम नीचे दक्षिणमां छे ने। तो हवे उत्तरमां जवुं होय तो पहेला बधुं आवशे के नहीं? हा, आ छ कुलाचल पर्वत आवशे, वच्चमां मेरु पर्वत आवशे, पछी लवण समुद्र आवशे। हाँ, हवे एनी पण पार नजर नाखो अने बधा द्वीप समुद्र क्रॉस करो तो आपणने नंदीश्वर द्वीपना दर्शन थशे। जो आ नंदीश्वर द्वीपमां आपणे घणी बधी विशेषताओ तो ऑलरेडी जोई लीधी। हवे जे आ जैन डिजिटल टेक्नोलॉजी फाउंडेशन करीने छे एना विडियोस पण आपणे जोया था, एमां तमे जुओ तो आपणे पहेला जे वात करी हती ए प्रमाणे के द्वीप तो बहु मोटो छे अने वच्चमां जे पर्वतो ने जिन मंदिरो आदि छे बहु नाना અને કોન્સન્ટ્રેટેડ એરિયામાં આવી જાય છે। આ તો આપણે માંડલામાં આમ બનાવીએ કે બધું આખું આમ ફેલાયેલું છે, પણ વચમાં બહુ ઓછા એરિયામાં એ મંદિરો આદિ છે, બાકી તો આખો દ્વીપ મોટો, ઘણો મોટો છે। જો એની ચર્ચા આપણે થઈ, હવે આપણે આજે ચાલતો અધિકાર જે સમયસારજીનો ઉપાય ઉપેય અધિકાર છે એની ચર્ચા આપણે કરશું। અમૃતચંદ્રાચાર્યની ટીકા તો પૂરી થઈ। જો આપણે ગઈકાલે 277 કળશ આપણે જોયો હતો એનું જ વધારે ડિટેલ આપણે ફરીથી લીધું, ભાવાર્થ લીધો, બરાબર। એમાં આપણે શું વાત કરી કે કોઈ જીવ છે એ પોતાના જ્ઞાન માત્ર આત્માનો આશ્રય લે છે। જો આજે મારી પાસે પેજ નંબર નથી કેમ કે મારું બીજું શાસ્ત્ર છે, 277માં મારા ખ્યાલથી કેટલું 625નું પેજ છે ને, 626 તો જે મૂળ વાત સમરાઈઝ શું કરી અમૃતચંદ્રાચાર્ય કે જે જ્ઞાની ધર્માત્મા છે એ જ્ઞાન માત્ર આત્માને પોતા રૂપે માને છે અને બાકી કોઈ પણ પદાર્થનું કર્તવ્ય પોતે માનતા નથી, બરાબર। આ વાત આપણે ગઈકાલે થઈ ને કે એ ધર્માત્માને તો વિશ્વના બધા જ્ઞેય એક જ્ઞાનાકાર રૂપ છે અને એ જ્ઞાનાકાર પણ જ્ઞાયક જ છે, જાણે પોતે એક અખંડ ત્રિકાળી જ્ઞાયક દ્રવ્ય છે અને બધી પર્યાયો ઉપર ઉપર ખાલી તરે છે। એવી વાત આપણે અહીંયા લીધી કે વિશ્વનું બધું કર્તૃત્વ એને દૂર થયું। હવે એના પછી 268મો કળશ છે, 278 એમાં તો ફક્ત એ પોતાની નિર્માણતા બતાવે છે કે આ આખા શાસ્ત્રની રચના મેં કરી નથી. તો જો શું કહે છે કે હવે મારી પાસે હિન્દી છે પણ જિનને અપની શક્તિ સે વસ્તુ તત્વ એટલે કે યથાર્થ સ્વરૂપ કો ભલી ભાંતિ કહા હૈ એસે શબ્દોને આ શાસ્ત્રની રચના કોણે કરી છે કે શબ્દોએ શાસ્ત્રની રચના કરી મેં નથી કરી કોણે કરી શબ્દોએ કરી. હવે શબ્દો એટલે પૂતગલ દ્રવ્ય એ શબ્દો પોતાની મેળે જ પોતાના ટાઈમે પોતાની યોગ્યતાથી અરેન્જ થઈ ગયા અને એનાથી આખું શાસ્ત્ર બની ગયું. એ વખતે જે વિકલ્પ થયા અમૃતચંદ્રાચાર્ય જે વિકલ્પ થયા એ વિકલ્પ પણ એમના જ્ઞાન માત્ર એટલે જ્ઞાયક જ છે પણ બાકી આ શાસ્ત્રનો એક પણ અંશ એમાં અમૃતચંદ્રાચાર્યનું કાંઈ પણ કર્તવ્ય નથી. હા, એવી અહીંયા વાત કરે છે કે એ સમય કી વ્યાખ્યા એટલે કે આત્મવસ્તુ કા વ્યાખ્યાન અથવા સમય પ્રાભૃત શાસ્ત્ર કી ટીકા કી હૈ ઉસમે સ્વરૂપ ગુપ્ત અમૂર્તિક જ્ઞાન માત્ર સ્વરૂપ ગુપ્ત અમૃતચંદ્ર સૂરી. અમૃતચંદ્રાચાર્ય કેવા છે કે પોતાના સ્વરૂપમાં ગુપ્ત છે, એ તો અમૂર્તિક જ્ઞાન માત્ર સ્વરૂપમાં છે, તો ઇસમે કુછ ભી કર્તવ્ય કાર્ય નહીં હૈ. એટલે અમૃતચંદ્રાચાર્યનું આ શાસ્ત્રની રચનામાં કાંઈ પણ કાર્ય નથી. આ રીતે આપણે આખું શાસ્ત્રનો જે સારાંશ છે એ આપણે જોયો. હવે જો આજથી એક નવો ટોપિક આપણે શરૂ કરવો છે એ જયસેન આચાર્યની ટીકામાં, એમાં પણ ઉપાય ઉપેય અધિકાર છે પાછળ, જે જયસેન આચાર્યની તાત્પર્ય વૃત્તિ ટીકા. સમયસારજીની બે ટીકા છે, એક અમૃતચંદ્રાચાર્ય લખી આત્મખ્યાતિ ટીકા અને એક જયસેન આચાર્ય રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા. તો જેવી રીતના અમૃતચંદ્રાચાર્ય દરેક કુંદકુંદાચાર્યની ગાથા ઉપર એના ઉપર ટીકા રચી, એના ઉપર કળશો આદિ રચ્યા, એવી જ રીતે જયસેન આચાર્યએ પણ દરેક ગાથા પછી સંસ્કૃતમાં ટીકા રચી છે, અમુક અમુક જગ્યાએ એમણે કળશ પણ લખ્યા છે. તો જેવી રીતના હવે જયસેન આચાર્ય ક્યારે થઈ ગયા, અમૃતચંદ્રાચાર્ય તો લગભગ ઈસવીસન 1900 એની વચમાં, આ જયસેન આચાર્ય એના પછી ના 700-800 નહીં, લગભગ 1300-1400 ઈસવીસનની સાલમાં થઈ ગયા, લગભગ 700-800 વર્ષ પહેલા, બરાબર છે. એટલે એમણે પણ, જયસેન આચાર્યએ પણ અમૃતચંદ્રાચાર્યની ટીકાનો સ્વાધ્યાય કર્યો હશે અને પછી એમણે એમાં કંઈક વિશેષ ખુલાસા કરવાનો એમને ભાવ થયો તો એ રીતે એમણે આની રચના કરી. બીજી વિશેષતા શું છે કે જયસેન આચાર્યની ટીકા તમે વાંચો તો એ સંસ્કૃત બહુ જ ઇઝી છે, એકદમ જાણે તમે સિમ્પલ લેંગ્વેજ વાંચતા હો ને એવું જ લાગે. અમૃતચંદ્રાચાર્યની ટીકામાં એકદમ ઘણા બધા એક્ઝેક્ટિવ્સ ને ઘણા બધા અલંકારિક ભાષા છે એમની, અને જયસેન આચાર્યની ટીકા એકદમ એકદમ સિમ્પલ છે. હા, બેવ ટીકામાં ફેરફાર તો એટલે એક બેવ સમયસારજીનું જ વિશેષ વર્ણન કરનારી ટીકા છે. હવે એક ટીકામાં જે અમૃતચંદ્રાચાર્યની ટીકા છે એમાં તો જાણે એમણે આખો આત્માનો રસાસ્વાદન ઘોલન કરીને એમણે બધું મૂકી દીધું હોય એવું છે. હા, એટલે એમાં એવી રીતના આખું આધ્યાત્મિક વર્ણન છે, દ્રષ્ટિપ્રધાન. જયસેન આચાર્યની ટીકા પણ દ્રષ્ટિપ્રધાન જ છે, એમાં એક એક વાક્યમાં તમે જુઓ ને તો અસ્થિથી વાત છે કે પહેલા શુદ્ધાત્માની વાત મૂકશે અને પોઈન્ટ મૂકવો હશે એ મૂકશે. વચમાં એમ આવ્યું ને કે જે જીવ પર પદાર્થને જુએ છે તો એ મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર આદિ પ્રગટ કરે છે, આવું નેગેટિવ પણ મૂકવું હશે ને, તો જયસેન આચાર્ય એવી રીતના મૂકશે કે વિશ્વના બધા જ જીવો ત્રિકાળી શુદ્ધ ભગવાન આત્મા છે તો પણ પોતાના સ્વરૂપને ન જોઈને અને બહાર જોઈને આમામ થાય છે. એટલે શરૂ આવું એક લગભગ અસ્થિથી બધા જ બધી જગ્યાએ એમનામાં આવે જ છે. એટલે ડિફરન્સ એ બેવની ખાલી એમ કહો ને કે વર્ણન પદ્ધતિ જુદી જુદી છે, બાકી વાત તો એની એ જ છે. તો જો હવે આમાંથી આપણે વાંચીએ, આ છે ને એક બીજું શાસ્ત્ર છે સમયસારજી જ છે, એની બીજી એક કમ્પાઇલેશન ટીકા છે જે આપણે હા જ્યાં હિન્દી જે છે એ તો આપણી આ સમય સારજીની હિન્દી છે ને ઈ જામાં છે, સેમ ટુ સેમ. આમ એમાં નહીં આવે ના, પણ એ જુદી છે ને, એ આત્મખ્યાતિ. આમાં બેવ છે. જો આ આ જે હિન્દી છે સેમ ટુ સેમ છે, પણ આ જે બુક છે, આ પર્ટિક્યુલર બુક, હા, એ પંડિત હેમચંદજી છે એમણે પબ્લિશ કરાવી છે, એમાં એમણે બેવ ટીકા નખાવી છે. એટલે એમાં અમૃતચંદ્રાચાર્યની આત્મખ્યાતિ ટીકા પણ છે, જયસેનાચાર્યની તાત્પર્યવૃત્તિ ટીકા પણ છે, અને પંડિત જયચંદજી છાબડાનો ભાવાર્થ પણ છે. એટલે આમાં બધું એક સાથે છે. એટલે આના પેજ નંબર ને ઓલાના પેજ નંબર મેચ નહીં થાય એમ. હવે આના એટલે મેં ફોટો પાડીને આપણે સ્ક્રીન ઉપર મૂકશું, એમાંથી આપણે વાંચશું. જો હવે જો તાત્પર્યવૃત્તિ એમાં લખ્યું છે ઉપર અથ સ્યાદવાદ અધિકાર, આને સ્યાદવાદ અધિકાર તરીકે એમણે મૂક્યું છે. બરાબર, આ એકદમ એમ કહે ને છેલ્લા ચાર પાના છે, આના ચાર પાના જ છે, તો એને આપણે આજે અને કાલે એનો સ્વાધ્યાય કરશું. જો હવે એમાં આજે આનું એક જનરલ વર્ણન પણ આપી દઉં. આ ચાર પાના છે એમાંથી સૌથી પહેલા લગભગ બે પાના સુધી અનેકાંતનું વર્ણન છે. આપણે વચમાં એક અનેકાંતનો પણ કરે છે. કઈ કઈ બુક ની વાત કરો છો? હા અચ્છા, હા એ કદાચ કળશ ટીકા ઉપર હશે. હા આ સમય સારજીની જ આપણે વાત કરે. હા એટલે જો આમાં પહેલા બે પાના પર અનેકાંતનું જ વર્ણન છે, અને પછીના જે છેલ્લા બે પાના છે એમાં ત્રીજા પાના ઉપર એક બહુ જ સરસ મૂળ મેસેજ છે કે હવે આ જે શાસ્ત્ર પ્રાબૃત છે તો ઇસકા જાનકર ક્યા કરના ચાહીએ, એમ કરીને આખું એક બોટમ લાઈન સમરાઇઝ મેસેજ છે. અને છેલ્લા પેજ પર તો એમણે પણ એવી રીતના પોતાની નિર્માણતા બતાવીને કંઈ ભૂલ થઈ હોય તો એવી જ એ જાતનું વર્ણન છે. તો આપણે એને વાંચીએ. જો શ્લોકાર્થ ભયા નીચે, શ્લોકાર્થ અબ યહાં સ્યાદવાદ કી સિદ્ધિ કે લીએ વસ્તુ તત્વ કી વ્યવસ્થિતિ એટલે કે વ્યાખ્યા ઓર ઉપાય ભાવ એવમ ઉપેય ભાવ કા સંક્ષેપ મેં પુનઃ વિચાર કિયા જાતા હૈ. કે હવે અહીંયા કોનું વર્ણન કરે છે કે એક તો સ્યાદવાદનું, સ્યાદવાદ કી સિદ્ધિ કે લીએ વસ્તુ તત્વ કી વ્યવસ્થિતિ, એટલે પહેલા સ્યાદવાદના વર્ણન કરવા માટે વસ્તુ કેવી છે એનું વર્ણન કરે છે. વસ્તુ અનેકાંતમય છે એનું વર્ણન કરે છે, અને પછી ઉપાય ભાવ ને ઉપેય ભાવ એમાંથી શું કાઢવો એની વાત આવશે. બરાબર, તો જો આ આ એમની શૈલી છે. જો આની ટીકા જોજો તમે કેવી જાતની આવે છે. એક એક શબ્દ લેશે, પછી એનું વર્ણન કરશે, એમાં સવાલ પૂછશે અને પછી એનો જવાબ આપશે. હા એવી રીતના જો ચિંત્ય તે અર્થાત વિચાર કરતે હૈ કહેતે હૈ, કેસે કહેતે હૈ કે સંક્ષેપ મેં કહેતે હૈ, અને કેસે કહેતે હૈ કે ફિર સે કહેતે હૈ, પહેલા કહીને આવ્યા પણ હવે ફરીથી સંક્ષેપમાં વિચાર કરે છે કે ચિંતન કરે છે. ક્યાં વિચાર કરતે હૈ કે વસ્તુ તત્વ કી અર્થાત વસ્તુ સ્વરૂપ કી વ્યવસ્થિતિ. વ્યવસ્થિતિ એટલે શું? વ્યવસ્થિતિ એટલે વ્યવસ્થા, અરેન્જમેન્ટ. વસ્તુ તત્વનો સ્વભાવ શું છે એની વાત હવે ફરીથી ચિંતવન કરે છે એમ. વસ્તુ તત્વ કી અર્થાત વસ્તુ સ્વરૂપ કી વ્યવસ્થિતિ અર્થાત વ્યાખ્યા કા વિચાર કરતે હૈ, કિસ લીએ વિચાર કરતે હૈ, સ્યાદવાદ કી શુદ્ધિ યા નિશ્ચય કે લીએ. સ્યાદવાદનો નિર્ણય કરવા માટે પહેલા વસ્તુ સ્વરૂપનું વર્ણન કરે છે. યહાં સમયસાર વ્યાખ્યાન મેં, સમયસાર વ્યાખ્યાન કે સમાપ્તિ પ્રસ્તાવ મેં ન કેવલ વસ્તુ તત્વ વ્યવસ્થા કા અપિતુ ઉપાય ઉપેય ભાવ કા ભી વિચાર કિયા જાતા હૈ. કે હવે આખું જે સમયસાર પૂરું કરવું છે તો હવે છેલ્લો એક સમરાઇઝ મેસેજ શું હોવો જોઈએ? તો સમરાઇઝ મેસેજ એ છે કે પહેલા વસ્તુ તત્વનું સ્વરૂપ અને એમાં ઉપાય, એ સ્વરૂપમાં હવે ઉપાય શું છે અને ઉપેય શું છે એટલું આપણે સમજવું છે. બરાબર, એ આખી સમરી કાઢી. तो उपाय मोक्ष मार्ग है और तथा उपेय मोक्ष है। आ जेवो अहीं हिंदी लख्यू छे ने एमनु संस्कृत एक्जेक्टली एवं है उपर एटले जाने आम ज कहता होय ने एक एक वाक्य आपणने कहता जता होय ने एवी रीतना ए समजावे छे। जो उपाय मोक्ष मार्ग है, उपेय मोक्ष है। इसके बाद स्यादवाद, अर्थात स्यादवाद शब्द का क्या अर्थ है ऐसा प्रश्न होने पर आचार्य उत्तर देते हैं। हवे स्यादवाद नो मतलब शू तो आचार्य उत्तर आपे छे। जो स्यात अर्थात कथनचित या विवक्षित प्रकार से, एटले के कोईक एक प्रकार थी, कोईक एक अपेक्षा थी, एने कहेवाय स्याद। या अनेकांत रूप से कहना, कोई एक रूप थी कहवू। और वाद अर्थात जल्प या कथन करना या प्रतिपादन करना ही स्यादवाद है। एटले आखी जे वस्तु छे एनु कोई एक प्रकार थी, कोई एक अपेक्षा थी वर्णन करवू एने स्यादवाद कहेवामां आवे छे। बराबर। और आ तो आपणे शुं आ परिभाषा वारंवार बोलता होईए, पण आ परिभाषा आवी क्यां थी? तो जो आ ओरिजिनल जयसेन आचार्य नी टीका छे, एम समझो के जयसेन आचार्य आपणने डायरेक्टली समझावे छे के स्यादवाद आने कहेवाय। ख्याल आव्यो ने? आ एक आचार्य भगवान नू रेफरेंस थई जाय एम। जो हवे और वह स्यादवाद भगवान अरिहंत का शासन अर्थात उपदेश है। आपणे स्यादवाद ए जैन धर्म नो ट्रेडमार्क छे एम आपणे कहीए ने कि भाई बाकी अन्य धर्मों में एकांतवाद है और जैन धर्म अनेकांतवाद है। तो आज अहीं ये कहे कि आ अरिहंत भगवान नु शासन है। ख्याल आव्यो ने? वह भगवान का शासन अर्थात उपदेश क्या करता है? भगवान का वह शासन सब वस्तुओं को अनेकांतात्मक बतलाता है। दरेक वस्तु केवी एस्टाब्लिश करी, विश्वनी बधीज वस्तुओं अनेकांतमय छे अने ए वस्तुओनु वर्णन करवानी पद्धति तेने स्यादवाद कहेवाय छे। हवे आ स्यादवाद नु वर्णन केम करवामां आवे छे? केम के एमांथी पछी उपाय उपेय भाव काढवो छे एटले। बराबर। आ एमणे आखो एक बेस बनाव्यो। हवे जो आगळ अनेकांत इति को अर्थ, अनेकांत का क्या अर्थ है? तो जो आपणे जे परिभाषा बोलीए छे ने एज एक वस्तु में वस्तुपने को सिद्ध करने वाली अस्तित्व नास्तित्व द्वय आदि स्वरूप परस्पर विरुद्ध सापेक्ष दो शक्तियों का जो प्रतिपादन है उसको अनेकांत कहते हैं। जो आपणे ऊपर संस्कृत में पण जोईए, जो क्या छे? हाँ भैया, लास्ट पैरेग्राफ, ऊपर जो तीन पैरेग्राफ है ना उसमें पहले पेज पे। हाँ, जो अनेकांत इति को अर्थ मळ्यु। आ जो केटलू ईजी छे जो एमनो संस्कृत। इति चेत एक वस्तुनी वस्तुत्व निष्पादकम अस्तित्व नास्तित्व द्वय आदि स्वरूपम परस्पर विरुद्ध सापेक्ष शक्ति द्वयम् यत् अस्य प्रतिपादनम् स्यादवाद यस् अत्य प्रतिपादनम् स्याद अनेकांतो भण्यते। केटलू ईजी छे एमनू संस्कृत। जो आ वाँचीने पण आपणने घणुं बधुं समजाई जाय के जो अनेकांत कोने कीधुं के वस्तुने वस्तुपणे निपजावनारी, निपजावनारी एटले के वस्तु ने वस्तु बनावनारी। हाँ, ए वस्तु कोने कारणे वस्तु दई थई के वस्तु में विविध धर्मों एक साथ रहेला छे एटले। तो वस्तु ने वस्तुपणे, अहीं शू शब्द वापरे छे, वस्तु को वस्तुपणे सिद्ध करने वाली, सिद्ध करवा वाली आ अस्तित्व नास्तित्व आदि परस्पर विरुद्ध शक्तियों एक साथ वस्तु में होवू एने अनेकांत कहेवामां आरप। आटलो आपणे वांच्यो। हवे जो आगळ प्रश्न वांच्यो, वह अनेकांत क्या है करता है? लास्ट पेरेग्राफ जो, वह अनेकांत क्या करता है? वह अनेकांत ज्ञान मात्र जो यह भाव अर्थात जीव पदार्थ शुद्धात्मा है वह તત્રૂપ અતત્રૂપ, એકાત્મક અનેકાત્મક, સતરૂપ અસતરૂપ, નિત્ય અનિત્ય, સ્વભાવાત્મક હૈ એસા કથન કરતા હૈ. આ જીવ કેવો છે કે સૌથી પહેલા તો જો એને જીવને જ્ઞાન માત્ર યહ જીવ એમ પાછું પહેલા એસ્ટાબ્લિશ કરી દીધું કે કુનકુંદ આચાર્ય જે કહેતા આવ્યા છે આખા શાસ્ત્રમાં એ જીવ કેવો છે, જ્ઞાન માત્ર છે. પણ એ ખાલી જ્ઞાન માત્ર છે કે ના, જો એમાં આ બધા ધર્મ પણ રહેલા છે. કયા ધર્મ રહેલા છે કે એનામાં તત્રૂપ અતત્રૂપ, એકરૂપ અનેકરૂપ, સતરૂપ અસતરૂપ, નિત્યરૂપ અનિત્યરૂપ, સ્વભાવાત્મક હૈ એસા કથન કરતા હૈ. જીવ દ્રવ્ય કેવો છે કે અનેકાંતમય છે, અને એ અનેકાંતમાં આ બધા ધર્મ એક સાથે રહેલા છે, અને બધાને મળીને જ્ઞાન માત્ર કહેવામાં આવે છે. જો જૈસે યહ આત્મા જ્ઞાન રૂપ સે તત હૈ ઓર બાહ્ય પર જ્ઞેય રૂપ સે અતત હૈ, કે આત્મામાં જ્ઞાન સ્વભાવ છે અને જે પર પદાર્થ છે એ આત્માની અંદર નથી, તો એ તત પણ છે અને અતત પણ છે. દ્રવ્યાર્થિક નય સે એક રૂપે હૈ ઓર પર્યાયાર્થિક નય સે અનેક રૂપે હૈ. સ્વક્ષેત્ર કાલ ભાવ ચતુષ્ટય રૂપ સે સતરૂપ હૈ ઓર પર દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ સે અસતરૂપ હૈ. જો આ પદાર્થનું બંધારણ સિદ્ધ કરે છે, એકચ્યુઅલી આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. જો પદાર્થનું બંધારણ જીવને એકવાર આપણને એકવાર સમજાઈ જાય. હા ભૈયા, સેકન્ડ પેજ પે આ જઈએ. હા, યહાં હિન્દી મેં. હા, આ જે પદાર્થનું બંધારણ છે એ જો જીવને એકવાર સમજમાં આવી જાય તો પછી બધા નય, બધી અપેક્ષાઓ, કયા એંગલથી શાસ્ત્રમાં વર્ણન કરવામાં આવે છે, મોક્ષ માર્ગ કોને કહેવાય છે, એ બધું સમજવું બહુ ઇઝી થઈ જાય. આ દ્રવ્ય પર્યાય શું છે, આ પરસ્પર વિરુદ્ધ ધર્મો શું છે, કઈ અપેક્ષા કઈ કયા સ્વભાવમાં લાગુ પડે છે, આ બધું જો એકવાર સમજાય ને તો બાકી બધું સમજાવવું બહુ ઇઝી છે. તો જો આપણે કેટલા ચાર વસ્તુ જોઈએ ને, તત અતત, તો સ્વભાવથી છે અને પરભાવથી નથી. પછી જોયું બીજું, એકાત્મક અનેકાત્મક, તો દ્રવ્ય સ્વભાવથી એક સ્વરૂપ છે અને પર્યાય સ્વભાવથી અનેક સ્વરૂપ છે. પછી જોયું સતરૂપ અસતરૂપ, તો પોતાના સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ચતુષ્ટય સે સતરૂપ હૈ. સત એટલે શું, અસ્થિ, સત્તા, એની એ હયાતી છે. તો દ્રવ્ય પોતાના સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી છે અને પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી નથી, બરાબર. અને હવે ચોથું, કે દ્રવ્યાર્થિક નય સે નિત્ય હૈ ઓર પર્યાયાર્થિક નય સે અનિત્ય હૈ. દ્રવ્ય કેવું છે કે હંમેશા ટકનારું છે, અને પર્યાય કેવી છે, બદલતી છે. જો અત્યાર સુધી આખું વર્ણન કર્યું, આ આગમનો વિષય છે, ખ્યાલ આવ્યો કે નહીં? કેમ કે અત્યાર સુધી ખાલી પદાર્થનું બંધારણ કેવું છે એસ્ટાબ્લિશ કરે છે, જે આપણે પ્રવચન સાર આદિમાં એ ગ્રંથોમાં જે આખું વસ્તુ સ્વરૂપ બતાવવામાં આવે છે અહીંયા સંક્ષેપમાં લઈ લીધું. કેમ કે જો વસ્તુ સ્વરૂપ આવું છે પહેલા એ સમજાય તો એમાંથી અધ્યાત્મ કાઢીએ ને, અને વસ્તુ સ્વરૂપ જ ન સમજાય, હજી એકાંતવાદમાં જ રહેલા હોય તો કાં તો નિશ્ચયાભાસી થઈ જાય, કાં વ્યવહારાભાસી થઈ જાય, કાં તો પર્યાયનું જોર વધી જાય, કાં દ્રવ્યનું જોર વધી જાય. આખો એક બેલેન્સ અપ્રોચ રહે નહીં. આ દ્રવ્યનું બંધારણ સમજાયા પછી એમાં મુખ્ય ગૌણ કરે તો ઓલું જ્ઞાન છે અને તો એ મુખ્ય ગૌણ કરવામાં આવે છે. પણ આ જ ન સમજાયું હોય તો મુખ્ય કોને કરવું, ગૌણ કોને કરવું, હા, તો પછી એ એકાંતવાદમાં વયું જાય છે. તો ત્યાં પક્ષપાત થઈ જાય છે, કાં તો નય પક્ષ, ઓલા નિશ્ચય નયના પક્ષમાં વયો જાય, કાં વ્યવહાર નયના પક્ષમાં વયો જાય. શ્રીમદજી કહે છે ને કે કોઈ ક્રિયાવશ થઈ ગયા છે અને કોઈ શુષ્ક જ્ઞાનમાં ચડી ગયા છે. કોઈ ક્રિયા જડ થઈ ગયા છે અને કોઈ શુષ્ક જ્ઞાનમાં ચડી ગયા છે. હા, પછી સમયસર વાંચો. હા, પદાર્થનું બંધારણ સમજવું એ અત્યંત ઇમ્પોર્ટન્ટ છે. એટલે જ માટે સૌથી પહેલા પ્રશ્નોત્તર માળાથી આપણે શરૂ કરીએ ને ક્યારે પણ, કે પહેલા દ્રવ્ય ગુણ પર્યાય સમજો. એમાં જ પછી ચતુષ્ટય આવી ગયા, એમાં ચાર અભાવ આવી ગયા, ષટકારક આવી ગયા, નિશ્ચય વ્યવહાર બધું આવી ગયું, એમાં જ ઉત્પાદ વ્યય ધ્રુવ આદિ. આ બધા તો બેઝિકમાં બેઝિક જૈન ધર્મના એમ કહીને ફાઉન્ડેશનના સિદ્ધાંત છે. જો ઇમારતનું ફાઉન્ડેશન હલતું હોય તો ઇમારત સ્ટ્રોંગ ન રહી શકે. એટલે આપણી શ્રદ્ધા એક ઇમારત છે, આપણી શ્રદ્ધા એક બિલ્ડિંગ જેવી છે. એમાં જો આ સિદ્ધાંતોનું ફાઉન્ડેશન નહીં નાખ્યું હોય તો આપણી શ્રદ્ધા પણ ડગમગી જાય છે. અને હવે આ એકદમ સ્ટ્રોંગ બાંધ્યું હોય, હવે કોઈ પણ આમ ગમે તેવી વાત કરે તો તમે એમને એમ સ્વીકારી ન લો. પહેલા એ સિદ્ધાંતોમાં બેસે છે કે નથી બેસતું, અને એ બેસે છે તો કઈ અપેક્ષાથી વાત કરે છે, એ અપેક્ષાથી માન્ય છે. એ જાતનું આખું આપણું અપ્રોચ થઈ જાય. તો જો આગળ વાંચીએ, આપણે શું જોયું કે દ્રવ્યાર્થિક નયતિ નિત્ય છે, પર્યાયાર્થિક નયતિ અનિત્ય છે. પર્યાયાર્થિક નય સે ત્રીજી લાઈન છે, મળી છે ને સ્ક્રીન ઉપર. પર્યાયાર્થિક નય સે ભેદરૂપ હે ઓર દ્રવ્યાર્થિક નય સે અભેદરૂપ હે. જો આ ભેદ અભેદ આગળ નહોતું કીધું, આપણા પાંચમો થઈ ગયો, પાંચમો ભંગ થયો. પર્યાયાર્થિક નય સે ભેદરૂપ હે, દ્રવ્યાર્થિક નય સે અભેદરૂપ હે, ઇત્યાદિ પ્રકાર સે અનેક ધર્માત્મક હે, યહ આત્મા ઓર ઉસ હી સ્યાદવાદ રૂપ કો શ્રી સમનભદ્ર આચાર્ય દેવ સ્વયંભૂ સ્તોત્ર મેં કહા ગયા હે. હવે જો અહીંયા સ્વયંભૂ સ્તોત્રનું પણ રેફરન્સ આપ્યું કે આ દ્રવ્ય સ્વભાવમાં આવા અનેક જાતના ધર્મ છે. જો આપણે સમય સારજીમાં આવા વિવિધ ધર્મ પણ જોયા અને 47 શક્તિઓ પણ જોઈ, આ ધર્મ અને શક્તિઓમાં શું ફરક? જો શક્તિ એક સામાન્ય શબ્દ છે, એકચ્યુઅલી શક્તિમાં ગુણો પણ આવી જાય અને ધર્મ પણ આવી જાય શક્તિમાં, પણ જે ધર્મ છે એ ધર્મની પર્યાય હોતી નથી. એ ધર્મ વસ્તુ સ્વભાવ, એટલે આખું વિશ્વનો સ્વભાવ છે, આખું વસ્તુ સ્વભાવ છે. અને ગુણ છે એ દ્રવ્યની વિશેષતા છે. તો ગુણોની વર્તમાન અવસ્થા હોય છે, એની પર્યાય હોય છે. તો એક ગુણ પણ જીવમાં અનંત છે, અને આવા ધર્મો પણ પરસ્પર અનંત જુદા જુદા ધર્મો છે. તો એનું વર્ણન અહીંયા કર્યું. જો આગળ વાંચે, ઇત્યાદિ પ્રકાર સે અનેક ધર્માત્મક યહ આત્મા હે ઉસ હી સ્યાદવાદ રૂપ કો સમનભદ્ર આચાર્ય સ્વયંભૂ સ્તોત્ર મેં કહેતે હૈ. જો આ સ્વયંભૂ સ્તોત્ર નીચે, સત એક નિત્ય ઓર વક્તવ્ય તથા ઇસકે વિપરીત. જો આજે બધી અપેક્ષા કીધી, દ્રવ્યાર્થિક નહીંની અપેક્ષા કહી દીધી, બરાબર. જે દ્રવ્ય કેવું છે કે સત છે, એક છે, નિત્ય છે. વક્તવ્ય એટલે વ્યક્ત છે. ઇસકે વિપરીત અસત, અનેક, અનિત્ય ઓર અવક્તવ્ય રૂપ જો નય હે. હવે અસત એટલે કે પર્યાય અસત છે એમ નહીં, ના પર પદાર્થ ના અપેક્ષાથી દ્રવ્ય અસત છે એમ. સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી દ્રવ્ય સત છે, પર દ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી દ્રવ્ય અસત છે. પછી અનેક તો પર્યાય થઈ, નિત્ય પણ પર્યાય થઈ, અને અવક્તવ્ય રૂપ શું છે કે પદાર્થમાં આવા વિવિધ ભંગો એક સાથે રહેલા છે, બધું એક સાથે કહી શકાતું નથી, એટલે દ્રવ્ય અવક્તવ્ય છે. પણ એક સાથે જાણી શકાય છે, કેમ કે પ્રમાણ જ્ઞાન જીવમાં થઈ શકે છે, માટે વક્તવ્ય પણ છે. જે આપણે અવ્યક્તના બોલ છે ને, હા, એ અવ્યક્તના બોલમાં પણ, એટલે જીવ સ્વભાવ વ્યક્ત પણ છે ને અવ્યક્ત પણ છે. પોતાના અનુભવથી વ્યક્ત છે, પણ પર પદાર્થના કમ્પેરિઝનમાં વ્યક્ત નથી, બરાબર ને. એવી રીતના અવક્તવ્ય. તો એ જો નય હે વે સર્વથા વિશેષણ લગાને સે દોષપૂર્ણ હોતે હૈ. આ કોઈ પણ વિશેષણ પ્રમાણે દ્રવ્યનું વર્ણન સર્વથા કરવામાં આવે તો એમાં દોષ લાગે છે, કેમ કે દ્રવ્યનું સ્વરૂપ બધી જ અપેક્ષાએ આવું નથી. કથનચિત કોઈ અપેક્ષાએ આવું છે. જો આપણે એમ પણ કહીએ ને કે ભાઈ હું કોણ છું, એટલે હું કેવો છું, અરે હું તો ત્રિકાળી શુદ્ધ ભગવાન આત્મા છું, એ તો દ્રવ્ય દ્રષ્ટિથી એવો છે, બરાબર છે. પણ એટલે હંમેશા એવો નથી, બધી જ અપેક્ષાએ જીવ એવો નથી, વર્તમાનમાં પર્યાયમાં જ છે. પણ જ્યાં અધ્યાત્મની વાત કરવી હોય, જ્યાં દ્રષ્ટિનો વિષય એનો આશ્રય લેવો હોય, તો પેલાને ગૌણ કરવામાં આવે છે. આખા સમય સારજીમાં તો ઘણી બધી જગ્યાએ કીધું ને કે રાગભાવ પણ જીવનો નથી, રાગભાવ પણ જીવનો નથી. તો જીવનો નથી તો કોનો છે? કે અહીંયા કીધું પૂતગલનો છે, ખ્યાલ આવ્યો કે નહીં? સમય સારજીમાં કીધું પૂતગલનો છે, પણ એ કઈ અપેક્ષાએ કીધું? કે જો પહેલા પ્રમાણની અપેક્ષાએ સ્થાપિત કરીને આવ્યા પ્રવચન સારજી કે બીજા શાસ્ત્રોમાં, કે જીવનો જ છે જીવની જ સત્તામાં થાય છે. અને આમાં બી ઘણી બધી જગ્યાએ કીધું પણ ખરું, પાછા ક્લેરિટી પણ કરતા જાય છે કે ભાઈ જીવના જ પરિણામ છે, જીવ જ કરે છે. પણ જ્યાં આપણે આશ્રય દ્રવ્યનો લેવો છે, દ્રષ્ટિનો વિષય ઓલા શુદ્ધાત્માને કરવું છે, તો એ ભાવ સ્વભાવમાં નથી, એક સમયની પર્યાયમાં છે, એમ કરીને મારો નથી, એમ કરીને કાઢી નાખે છે. જે જીવની સત્તા કાં તો આખી દ્રવ્ય ગુણ પર્યાયમાં લગાવે છે તો એ પ્રમાણનો જીવ દ્રવ્ય કહેવાય છે, કાં તો એ ખાલી જે ત્રિકાળી શુદ્ધ આત્મા છે એને જીવ તરીકે બોલાવે છે, તો એની સત્તામાં પર્યાયો નથી, માટે એને જુદી પાડે છે. કેમ કે દ્રષ્ટિનો વિષય આ ત્રિકાળી શુદ્ધ પદાર્થ છે. ખ્યાલ આવે છે કે નહીં? તો જો આ આપણે વાત શું કરી, કે આ બધા જે ધર્મ છે વે સર્વથા વિશેષણ લગાને સે દોષયુક્ત હોતે હૈ, અર્થાત વસ્તુ સ્વરૂપ કો સદોષ બનાતે હૈ, ઓર સ્યાત અર્થાત કથનચિત વિશેષણ લગાને સે વે પરસ્પર પોષક હોતે હૈ. પોષક એટલે કે દે આર કોમ્પ્લિમેન્ટરી ટુ ઇચ અધર, કે ભાઈ આ અપેક્ષાથી આમ છે ને આ અપેક્ષાથી આમ છે, બધું મળીને આખું દ્રવ્ય થાય છે એમ, અર્થાત વસ્તુ સ્વરૂપ કો પુષ્ટ કરતે હૈ. હવે જો આગળ આ પાછું સમનભદ્ર આચાર્યનું છે, આ સ્વયંભૂ સ્તોત્રનું ગાથા 101. હવે આગળ 102. હે સર્વજ્ઞ ભગવાન, આપકે ન્યાય મેં સ્યાત શબ્દ સર્વથા એકાંત કા ત્યાગી હૈ. હા, જે બીજા અન્ય ધર્મ છે એ સર્વથા એકાંતવાદી છે, તો આપે જે સ્યાત શબ્દ લગાવ્યો તો એનાથી સર્વથા શબ્દનો ત્યાગ થયો. આપણે ઓલી અકલંગ નિકલંગની સ્ટોરી ખ્યાલ છે ને, તો એ લોકો ત્યાં વિદ્યાલયમાં ભણવા જાય છે, ખ્યાલ છે કોઈને કે નહીં? એ લોકો ત્યાં વિદ્યાલયમાં જાય છે ભણવા, હા, તો ત્યાં ઓલું ઓલા બૌદ્ધ ગુરુએ ઓલા પિલર પર લખ્યું હોય છે ને, બોર્ડ ઉપર લખ્યું હોય છે, તો રાતના જઈને ત્યાં આ લોકો આગળ સ્યાત શબ્દ લખીને આવી જાય છે, હા, સુધારો કરીને આવી જાય છે. એટલે સ્યાત શબ્દ લગાવવાથી એ જીન શાસન ઠરે છે, એટલે કે ભાઈ હવે આ વસ્તુ સ્વભાવને સાચું વર્ણન કરે છે. આપકે ન્યાય મેં સ્યાત શબ્દ સર્વથા એકાંત કા ત્યાગી હૈ, જૈસા કી પ્રત્યક્ષ દેખને મેં આતા હૈ, પરંતુ જો સ્વયં હી સ્વયં કે શત્રુ હૈ એસે અન્ય એકાંતવાદી આત્મવિદ્વેષીઓ કે યહાં યહ સ્યાત શબ્દ નહીં હૈ. આ અનેકાંત, જો આ અનેકાંત વસ્તુ સ્વરૂપ સમજમાં આવે ને તો આખું આપણું ગ્રહિત મિથ્યાત્વ દૂર થઈ જાય. કેમ કે વિશ્વના બીજા જે એટલા બધા સિદ્ધાંતો છે એમાં ક્યાંય આ સ્યાદવાદ અથવા અનેકાંત વસ્તુ સ્વરૂપ નથી. અને જે વસ્તુનું સાચું સ્વરૂપ છે એ આવું છે એવું આપણે અનુભવથી પ્રમાણિત કરી શકીએ છીએ કે નહીં? કે દ્રવ્ય નિત્ય અને પર્યાયાત્મક બેવ છે ને એક સાથે, એવું અનુભવમાં પણ આવે છે. તો અનુભવમાં આવે છે માટે આ સ્યાદવાદ એટલે આ અનેકાંત સ્વરૂપ જ સાચું છે અને એને સ્યાદવાદથી જ વર્ણન કરી શકાય છે. હવે જો આગળ 103. હે ભગવાન, આપકે મત મેં અનેકાંત ભી પ્રમાણ ઓર નય રૂપ સાધનો સે યુક્ત હોને કે કારણ અનેકાંત સ્વરૂપ હૈ. જો આ થોડું ટ્રિકી છે, સાંભળજો ધ્યાનથી. અનેકાંત પણ અનેકાંત સ્વરૂપ છે. કેવી રીતે? કેમ કે કોઈ પણ પદાર્થમાં પ્રમાણ અને નય એ બે વિભાજન થાય છે. આખો પદાર્થ અનેકાંત સ્વરૂપ છે અને એમાં પ્રમાણ અને નય એનું વિભાજન થાય છે તો એ પણ અનેકાંત સ્વરૂપ છે. જો આગળ કહેશે, જો પ્રમાણ કી અપેક્ષા અનેકાંત સ્વરૂપ હૈ ઓર વિવક્ષિત નય કી અપેક્ષા એકાંત સ્વરૂપ હૈ. પદાર્થમાં પ્રમાણ અને નય, પ્રમાણ એટલે પદાર્થની આખી રીતે આખું વસ્તુ સ્વરૂપ જાણવું, નય એટલે કે કોઈ એક અપેક્ષાથી વાત કરવી. હવે કોઈ એક અપેક્ષાથી વાત કરે તો પદાર્થ એવો જ છે, દ્રવ્યથી પદાર્થ નિત્ય જ છે, તો ત્યાં જ લાગે ને, એટલે કે એ એકાંત વસ્તુ સ્વરૂપ છે, એ રીતે જ છે, બીજી રીતે નથી. ખ્યાલ આવ્યો ને? દ્રવ્યથી પદાર્થ નિત્ય જ છે અને અનિત્ય નથી. અને પ્રમાણથી જોઈએ તો પદાર્થ કેવો છે? કે પ્રમાણથી નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. એટલે એક પહેલું લેવલ ઓફ અનેકાંત સૂચવ્યું કે પદાર્થમાં એક પ્રમાણ પણ છે અને નય પણ છે. અને હવે બીજું લેવલ કે ભાઈ નયમાં પણ અને ઓલું એકાંત લાગે છે અને પ્રમાણમાં અનેકાંત લાગે છે. એટલે પદાર્થ એટલે કોઈ પણ વસ્તુમાં અનેકાંતમાં અનેકાંત છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો આપણે અનેકાંત શું જોયું કે પદાર્થ નિત્ય છે અને અનિત્ય છે, બરાબર. બે નય જોયા ને કે એક અપેક્ષાથી નિત્ય છે, એક અપેક્ષાથી અનિત્ય છે. કઈ અપેક્ષાથી નિત્ય છે? કે દ્રવ્યાર્થિક નયની અપેક્ષાથી નિત્ય છે, પર્યાયાર્થિક નયની અપેક્ષાથી અનિત્ય છે. હવે કોઈને ડાઉટ છે કે દ્રવ્યાર્થિક નયની અપેક્ષાથી કદાચ અનિત્ય પણ હોઈ શકે? એ ડાઉટ નથી ને. એટલે પદાર્થ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાથી નિત્ય જ છે, પર્યાયાર્થિક નયની અપેક્ષાથી અનિત્ય જ છે, બરાબર. એટલે કોઈ પણ એક નયની વાત કરવામાં આવે તો ત્યાં એકાંત સ્વભાવ લાગુ પડે છે. આ એકાંત કેવું છે? કે આ સમ્યક એકાંત છે. કેમ કે જ્યાં દ્રવ્ય સ્વભાવથી નિત્ય જ છે એમ વાત કરીએ, ત્યાં પર્યાય પણ છે, પણ એને ગૌણ કરવામાં આવે છે. વર્તમાનમાં ખાલી એના પર ફોકસ નથી, અને વાત આપણે દ્રવ્યની કરી રહ્યા છે, બરાબર. એટલે ઓલાને ગૌણ કર્યું એટલે એને સમ્યક એકાંત કહેવામાં આવે છે. એવી જ રીતે પર્યાયાર્થિક નયની અપેક્ષાએ આને જુઓ તો અનિત્ય જ છે, એ પણ સમ્યક એકાંત છે. હવે આ બે નય પોતપોતાની અપેક્ષાએ સમ્યક એકાંત છે. અને પ્રમાણની અપેક્ષાએ જુઓ તો પદાર્થ કેવો છે? કે અનેકાંત છે. બધા જ નયો એમાં લાગુ પડે છે. એટલે પ્રમાણમાં અનેકાંત, નયમાં એકાંત, એટલે પાછું એમાં અનેકાંતમાં અનેકાંત લાગુ પડે છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો પ્રમાણ કી અપેક્ષા અનેકાંત સ્વરૂપ હૈ ઓર વિવક્ષિત નય કી અપેક્ષા એકાંત સ્વરૂપ હૈ, અર્થાત વહ અનેકાંત ભી સર્વથા એકાંતરૂપ નહીં હૈ, ઉસમેં ભી કથંચિત એકાંત ઓર કથંચિત અનેકાંત સિદ્ધ હોતા હૈ જો પ્રમાણ ઓર નય દ્વારા સાધા જાતા હૈ. કોઈ પણ એક પદાર્થમાં આપણે અનેકાંત સ્વભાવ લગાવીએ તો એ અનેકાંતમાં પણ એકાંત પણ લાગુ પડે છે. કોઈ એક નયની અપેક્ષાએ અને આખા પદાર્થની અપેક્ષાએ અનેકાંત લાગુ પડે છે, માટે એમાં અનેકાંતમાં અનેકાંત છે. જો આ રીતે આપણે 101, 102, 103 આ સંબંધ ભદ્ર આચાર્યના મીનિંગ જોયા. હવે આગળ જો અર્થ, ધર્મી એટલે કે આત્મા મેં અનંત રૂપત્વ હૈ, અર્થાત અનંત ધર્મ હૈ, કિંતુ પ્રત્યેક ધર્મ અનંતરૂપ નહીં હૈ, અનેકાંત મેં ભી અનેકાંત હૈ. યે જૈન મત હૈ. કોઈ એક ધર્મી, ધર્મી એટલે જીવ, એ જીવમાં અનંત ધર્મ છે, પણ કોઈ એક ધર્મની અંદર પાછા અનંત ધર્મ નથી, તો ત્યાં એકાંત આવ્યું ને કે આ ધર્મની અપેક્ષાએ તો આમ જ છે, અને પદાર્થની અપેક્ષાએ તો અનેકાંત છે. અનેકાંત મેં ભી અનેકાંત હૈ, યે જૈન મત હૈ. આ સંબંધભદ્ર આચાર્યનું જ છે હજી સુધી. હવે જો પાછી તાત્પર્ય વૃત્તિ ટીકા આવી ગઈ. ઇસ પ્રકાર કથંચિત શબ્દ કે વાચક કથંચિત ઇસ પ્રકાર કથંચિત શબ્દ સે વાચક સ્યાત શબ્દ હૈ જો અનેકાંતાત્મક વસ્તુ કા પ્રતિપાદક હૈ. યહ સંક્ષેપ મેં સમજના ચાહીએ, બરાબર. આખી અનેકાંત સ્વરૂપ વસ્તુ છે એનું વર્ણન કરવા માટે સ્યાત એટલે કોઈ એક અપેક્ષાથી વર્ણન કરવામાં આવે છે. વહા ઇસ પ્રકાર અનેકાંત કે વ્યાખ્યાન સે જ્ઞાન માત્ર ભાવવાલા જીવ પદાર્થ ભી એકાંતાત્મક અનેકાંતાત્મક સિદ્ધ હુઆ. જે જીવ નામક પદાર્થ છે જેને જ્ઞાન માત્ર કીધું તું, એ પણ ખાલી જ્ઞાન માત્ર નથી, પણ ત્યાં અનેક ધર્મ પણ છે અને કોઈ એક ધર્મની અપેક્ષાએ એવો ને એવો પણ છે, એટલે એકાંતાત્મક અને અનેકાંતાત્મક એસે સિદ્ધ હુઆ. ઉસકે એકાંતાત્મક અનેકાંતાત્મક કી સિદ્ધિ હોને પર જ્ઞાન માત્ર ભાવ સ્વરૂપ જીવ પદાર્થ કા નય વિભાગ સે ભેદ અભેદ રત્નત્રયાત્મક નિશ્ચય વ્યવહાર મોક્ષ માર્ગ દ્વય રૂપ સે ઉપાયભૂત સાધક રૂપ ઘટતા હૈ ઓર મોક્ષ રૂપ સે ઉપેયભૂત સાધક રૂપ ઘટતા હૈ એસા જાનના ચાહીએ. જો આ સેન્ટેન્સ કોમ્પ્લિકેટેડ છે ને, શું કહે છે અહીંયા? હા, જે અહીંયા અનેકાંતાત્મક વસ્તુ સિદ્ધ કરી, જીવ અનેકાંત વસ્તુ સ્વરૂપ સિદ્ધ કરી, એમાં જ્ઞાન માત્ર ભાવરૂપ જો જીવ, એમાં પણ નય વિભાગ હવે લગાવો. જે આખો અનેકાંતાત્મક જીવ છે એને જ્ઞાન માત્ર ભાવરૂપ કીધું, પણ એમાં હવે નય લગાવીએ તો એક એક નયની અપેક્ષાએ એક એક ધર્મનું વર્ણન થાય છે. હવે એમાં આપણે ખાલી શુદ્ધ નય, એ શુદ્ધ નયની અપેક્ષાએ જોઈએ તો એ ત્રિકાળી દ્રવ્યનું વર્ણન કરે છે, અને પર્યાયાર્થિક નય અથવા અશુદ્ધ નયની અપેક્ષાએ વર્ણન કરીએ તો એ બદલતી પર્યાયનું વર્ણન કરે છે. હવે એમાં અહીંયા જો ભેદ અભેદ રત્ન ત્રયાત્મક નિશ્ચય વ્યવહાર મોક્ષ માર્ગ દ્વય, જે આ ત્રિકાળી શુદ્ધ આત્માનો આશ્રય લે છે તો એને નિશ્ચય રત્નત્રય પ્રગટ થાય છે. અને જે પર્યાયમાં દેવશાસ્ત્ર ગુરુ આદિની શ્રદ્ધા, સાત તત્વની શ્રદ્ધા આદિ ભેદ કરીને એનો આશ્રય લે છે તો એ અભેદ રત્નત્રય છે, બરાબર, એ ભેદ રત્નત્રય છે. અને પેલા ત્રિકાળી શુદ્ધ આત્માનો આશ્રય લેવા અભેદ રત્નત્રય છે. તો એવી રીતના નિશ્ચય અને વ્યવહાર મોક્ષ માર્ગ પ્રગટ થાય છે, અને એ નિશ્ચય વ્યવહાર મોક્ષ માર્ગ એ ઉપાય ભાવ છે. અને મોક્ષરૂપ મોક્ષરૂપ સે ઉપેય ભાવ સાધ્યભૂત ઘટતા હે, કે જે મોક્ષ અવસ્થા છે તે ઉપેય ભાવ છે. ખ્યાલ આવે? આખું જીવ, એ જીવમાં અનંત ધર્મ, એ અનંત ધર્માત્મક આખી ત્રિકાળી વસ્તુ અને એની બદલતી પર્યાય રૂપ ક્ષણિક અવસ્થા, ત્રિકાળી વસ્તુનો આશ્રય લેતા નિશ્ચય રત્નત્રય અથવા અભેદ રત્નત્રય, પર્યાયનો આશ્રય લેતા એના ખંડ ખંડ થવાથી ત્યાં ભેદ રત્નત્રય અથવા વ્યવહાર મોક્ષ માર્ગ પ્રગટ થાય છે. આ મોક્ષ માર્ગ છે તે ઉપાય ભાવ છે, અને એ મોક્ષરૂપ અવસ્થા તે ઉપેય ભાવ છે. હવે જો આ નેક્સ્ટ આપણે કાલે લેશું. હવે જો આટલી વાત તો કરી, આ કોની વાત કરી અત્યાર સુધી, કે પદાર્થ અનેકાંત સ્વરૂપ છે અને એમાંથી ઉપાય ઉપેય ભાવ કેવી રીતના પ્રગટ થયા, બરાબર. જીવ પદાર્થ અનેકાંત સ્વરૂપ છે, એમાંથી ઉપાય ઉપેય ભાવ પ્રગટ કર્યા. હવે જો આગળ, અબ પ્રાભૃત એવમ અધ્યાત્મ શબ્દ કા અર્થ કહેતે હૈ વો ઇસ પ્રકાર હૈ, કે આ જે સમય પ્રાભૃત છે હવે એમાંથી અધ્યાત્મ શું કાઢવું. અને એમાં જો નીચે પ્રશ્ન છે એ પેજ પર, કે ઇસ પ્રાભૃત શાસ્ત્ર કો જાનકર ક્યા કરના ચાહીએ, એના માટે આ 5-6 પોઈન્ટ આપ્યા છે. એ આપણા વિચારના નિરંતર ભાવના કરના ચાહીએ, એ નિરંતર ભાવનાઓના બિંદુ છે. બહુ સરસ આખો વિષય છે. આની ચર્ચા આપણે કાલે કરશું અને આ ગ્રંથ પૂરો કરશું. કાલે વાંચશું ને આના પર, કાલે વાંચશું. ચાલો જીનવાણી સ્તુતિ લઈએ. હે જીનવાણી ભારતી તોહી જપો દિન રેન, જો તેરી શરણા ગ્રહે સોવે વાણી જ્ઞાન તે સૂજે લોકાલોક, સો વાણી મસ્તક નમો સદા દેત હુંડો. બોલો ઋષભાદિ મહાવીર પર્યંત 2400 જિનેન્દ્ર ભગવાનનો, શ્રીમંદરાદિ અજિત વીર્ય પર્યંત 20 વિયરમાન જિનેન્દ્ર ભગવાનનો, સમય સારાદિ સમસ્ત દ્વાદશાંગ જીનવાણી માતાનો, કુનકુંદા ચંદ્રાચાર્ય જમસંતોનો, આપણા ઋષિ ગુરુ દેવનો, મૂર્તિ માનો, સમસ્ત જ્ઞાની ધર્માત્મા સત્ય સનાતંબર જૈન ધર્મ અષ્ટાનિકા મહાપર્વનો જય હો.